એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌનું. આજની આપણી વાતચીતમાં આપણે એક ખૂબ જ રસપ્રદ પુસ્તક અને એના મૂળ વિચારમાં થોડા ઊંડા ઉતરીશું. પુસ્તકનું નામ છે મૂંગી મજબૂરી, મૂડીની આર્થિક શક્તિનો માર્ક્સવાદી સિદ્ધાંત, અને લેખક છે સોરેન માઓ. આ પુસ્તક છે ને એક અનોખો સવાલ ઉઠાવે છે. આપણને ઘણીવાર એવું કેમ લાગે જાણે કોઈ દેખાતું નથી પણ કોઈ દોરી આપણને ખેંચી રહી છે, ખાસ કરીને પૈસા ટકાની બાબતોમાં, આર્થિક નિર્ણયોમાં.
બિલકુલ, અને આ સવાલ મતલબ આજે તો બહુ જ મહત્વનો છે. આપણે બધા ક્યારેક ને ક્યારેક અનુભવીએ છીએ.
હા, અનુભવીએ છીએ.
અમુક નિર્ણયો લેવા નથી પણ લેવા પડે છે. નોકરી હોય, ખર્ચ હોય, બચત હોય, એવું લાગે કે જાણે કોઈ અજાણ્યું દબાણ છે પાછળ. તો સોરેન માઉ આ પુસ્તકમાં એ જ કહે છે કે મૂડીવાદ ટકી રહેવા માટે મતલબ ખાલી પોલીસનો ડર બતાવીને કે પછી મોટા મોટા ભાષણ આપીને જ નથી ચાલતો.
બરાબર.
એની અસલી તાકાત તો એક બહુ જ સૂક્ષ્મ, લગભગ ન દેખાય એવા આર્થિક દબાણમાં છે, અને એને જ લેખક કહે છે મૂંગી મજબૂરી.
તો જે મને આ વિચાર આપ્યો એ સોરેન માઉ વિશે થોડું જાણીએ. કોણ છે?
હા,
એ ડેનમાર્કના છે. એક યુવા ફિલોસોફર કહેવાય અને માર્ક્સવાદી વિચારક. હાલમાં કોપનહેગન યુનિવર્સિટીમાં સંશોધન કરે છે અને આજકાલ જે રાજકીય અર્થતંત્ર અને સમાજ વિશે નવા વિચારો આવી રહ્યા છે તેમાં એમનો અવાજ મહત્વનો ગણાય છે.
હા, એમની બેકગ્રાઉન્ડ પણ રસપ્રદ છે. ફિલોસોફી, સમાજશાસ્ત્ર, રાજકીય અર્થતંત્ર, આ બધા વિષયોનો અભ્યાસ છે.
એટલે ઊંડાણ છે.
હા, એટલે એમને માર્ક્સના જે મૂળભૂત વિચારો છે અને આજનો જે જટિલ મૂડીવાદ છે એ બંનેને મતલબ ઊંડાણપૂર્વક સમજવામાં મદદ મળે છે.
અને એમનો અભિગમ કેમ થોડો જુદો પડે છે બીજાઓ કરતા?
હા, એનું કારણ એ છે કે એમણે માર્ક્સના જે મૂળ જર્મન લખાણો છે,
અચ્છા,
એનો ખૂબ ઊંડો અભ્યાસ કર્યો છે. એટલે માર્ક્સના કેટલાક એવા વિચારો જે કદાચ ઓછા ચર્ચાયા હોય,
જેમ કે આ મૂંગી મજબૂરી.
બરાબર. એને એ ફરીથી સામે લાવી રહ્યા છે અને પેલું જો જૂના સિદ્ધાંતોને આજના સંદર્ભમાં આપણી ભાષામાં સમજાવવાની કોશિશ કરે છે.
હા, એ જ એમની ખાસિયત છે.
તો હવે પુસ્તકનો મુખ્ય સૂર શું છે એની વાત કરીએ.
હા, શું કહેવા માંગે છે આ પુસ્તક?
જો સરળ શબ્દોમાં કહીએ ને તો માઉ કહે છે કે મૂડીવાદી સમાજમાં જે આપણને કાબૂમાં રાખે છે એ મુખ્ય શક્તિ કોઈ રાજા કે સેના નથી, કે નથી કોઈ ખાસ વિચારધારા જે આપણને બસ પટાવી લે.
હા,
ખરી શક્તિ તો આપણી આસપાસની આર્થિક પરિસ્થિતિઓ છે જેમાં આપણે જીવીએ છીએ,
રોજિંદી પરિસ્થિતિઓ.
હા, માર્ક્સે આને કહ્યું હતું આર્થિક સંબંધોનું નીરસ દબાણ,
ડલ કમ્પલ્શન ઓફ ધ ઇકોનોમિક,
એક રોજિંદી થકવી દેનારી જરૂરિયાત જેવી. માઉ આને જ પકડીને મૂંગી મજબૂરી કહે છે.
એટલે કે
મૂડીવાદ આપણી આસપાસની દુનિયાને, આપણી વાસ્તવિકતાને એવી રીતે ગોઠવી દે છે કે બજારમાં ભાગ લેવો એટલે કે નોકરી કરવી, વસ્તુઓ ખરીદવી, આ બધું જ આપણને એકમાત્ર રસ્તો લાગે, તાર્કિક લાગે.
સાચી વાત.
જાણે બીજો કોઈ વિકલ્પ જ નથી.
હા, અને આ જે મૂંગી મજબૂરી છે એ કોઈ વ્યક્તિ નથી ચલાવતી, કોઈ બોસ કે નેતા નહીં.
ના ના,
પણ સિસ્ટમ પોતે જ એવી છે. ટકી રહેવા માટે મોટાભાગના લોકો પાસે બીજો રસ્તો નથી, પોતાની મહેનત, પોતાનો શ્રમ વેચવો પડે.
બરાબર.
અને બજારના જે નિયમો છે એ પ્રમાણે ચાલવું પડે. અને આ બધું એટલું સામાન્ય લાગે રોજનું.
હા, એટલું બધું કે જાણે આ જ કુદરતી ક્રમ હોય.
બરાબર, જાણે હંમેશાથી આવું જ ચાલતું આવ્યું છે.
એટલે પુસ્તક પહેલો મોટો સવાલ પૂછે છે કે મૂડીવાદ દેખી તો કોઈ જુલમ કરતો નથી દેખાતો, સતત કોઈ પ્રચાર નથી કરતો, છતાં આટલો મજબૂત કેમ છે? કેમ એ પોતાને ફરી ફરીને સ્થાપિત કરી દે છે?
તો જવાબ શું?
જવાબ એ જ કે આર્થિક માળખું પોતે જ એ જ એક એવું દબાણ ઊભું કરે છે જે દેખાતું નથી પણ સતત અનુભવાય છે.
તો આ પુસ્તક કોના માટે છે? કોને વાંચવું ગમે?
મને લાગે છે કે જે લોકો એ સમજવા માંગે છે કે આપણી આર્થિક સિસ્ટમ આટલી મજબૂત, આટલી સ્થિતિસ્થાપક કેમ છે.
હા, એના મૂળમાં શું છે?
બરાબર. જેઓ રાજકારણ, સમાજ, અર્થતંત્રના ઊંડા પ્રશ્નોમાં રસ ધરાવે છે, પછી એ સ્ટુડન્ટ હોય, અભ્યાસુ હોય,
કે પછી કોઈ પણ સામાન્ય વ્યક્તિ જે જાણવા માંગે છે કે આ બધું ચાલે છે કેવી રીતે.
હા, બિલકુલ. આજના જીવનની ગાડી કયા પાટા પર અને કેમ દોડી રહી છે એ સમજવામાં રસ હોય એમના માટે.
પુસ્તકની અંદરની સફર કેવી છે?
એ માર્ક્સના લખાણોમાં જે છૂટાછવાયા ઉલ્લેખો છે મૂંગી મજબૂરીના.
હા,
એને પહેલાં તો ભેગા કરીને એક વ્યવસ્થિત વિચાર બનાવે છે. પછી માવ સમજાવે છે કે આ વિચાર આજે ક્યાં ક્યાં દેખાય છે. નોકરી બજારમાં, આપણે જે વસ્તુઓ વાપરીએ છીએ એમાં, બેન્કિંગ સિસ્ટમમાં, આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં,
બધે જ.
હા, અને મુખ્ય ભાર એ વાત પર છે કે બજારમાં જે ભાગીદારી આપણને સ્વૈચ્છિક લાગે છે ને, આપણી મરજીની, તે ખરેખર તો એક બહુ ઊંડી અને વ્યાપક મજબૂરીનું પરિણામ છે.
ચલો હવે પુસ્તકના જે મુખ્ય વિચારો છે, પ્રકરણો છે, એમાં થોડા ઊંડા ઉતરીએ.
હા, જોઈએ.
શરૂઆત જ એક કોયડાથી થાય છે. ક્યાં સિસ્ટમ શોષણ અને અસમાનતા પર ચાલે છે, છતાં આટલી સ્થિર કેમ છે?
બરાબર.
જે જૂના જવાબો છે કે સરકારનો ડર છે, કે મીડિયા આપણને સમજાવી દે છે, એ પૂરતા નથી લાગતા.
ના, એ પૂરા નથી પડતા.
અહીં જ માઓ પહેલું મૂંઘી મજબૂરીનો ખ્યાલ લાવે છે. એક એવી શક્તિ જે સિસ્ટમના બંધારણમાંથી, એના સ્ટ્રક્ચરમાંથી જ જન્મે છે.
અને આને સમજવા માટે માઓ માર્ક્સના એક બીજા વિચારનો સહારો લે છે, સામાજિક સ્વરૂપોનો સિદ્ધાંત.
આ થોડું અઘરું લાગે છે, સામાજિક સ્વરૂપો.
હા, થોડો ટેકનિકલ શબ્દ છે, પણ મતલબ એમ કે મૂડીવાદ અમુક વસ્તુઓ અને સંબંધોને એવું રૂપ આપે છે કે તે આપણને કુદરતી લાગે, સ્વતંત્ર લાગે.
દાખલા તરીકે,
જેમ કે આપણે બજારમાં કોઈ વસ્તુની કિંમત જોઈએ છે, પણ એ કિંમત પાછળ કેટલી મહેનત છે, કેવા સામાજિક સંબંધો છે, એ નથી દેખાતું.
હા, એ ભૂલી જ જાય છે.
બરાબર. આને માર્ક્સે કોમોડિટી ફેટિશિઝમ કહ્યું હતું, જાણે વસ્તુઓમાં જ કોઈ જાદુઈ તાકાત હોય. આના લીધે જ મૂડીવાદી સંબંધો આપણને અનિવાર્ય, મતલબ ટાળી ન શકાય એવા લાગે છે.
અને આ મજબૂરી, આ દબાણ સૌથી સ્પષ્ટ ક્યાં દેખાય છે?
એનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે નોકરી બજાર, લેબર માર્કેટ.
હા,
પુસ્તક યાદ અપાવે છે કે ઇતિહાસમાં એક આખી પ્રક્રિયા થઈ હતી જેને આદિમ સંચય કહે છે.
પ્રિમિટિવ એક્યુમ્યુલેશન.
હા, જેમાં મોટા પાયે લોકોને એમની જમીનથી, એમના ઓજારોથી વંચિત કરવામાં આવ્યા,
જેથી એમની પાસે કોઈ વિકલ્પ જ ન રહે.
બિલકુલ. જેથી એમની પાસે પોતાની મહેનત, પોતાની શ્રમ શક્તિ વેચવા સિવાય કોઈ રસ્તો ન બચે. એ શરૂઆત હતી, સીધી હિંસા હતી. પણ આજે એ જ મજબૂરી બજારના નિયમો બની ગઈ છે. હવે રોજ હિંસાની જરૂર નથી પડતી.
ખરું કહ્યું. અને આજે તો આપણને એમ લાગે છે કે આપણી પાસે સ્વતંત્રતા છે, નોકરી બદલવાની સ્વતંત્રતા.
હા, જે ગુલામી કે બંધનમાં નહોતી.
બરાબર.
પણ માઉ કહે છે કે આ સ્વતંત્રતા ખરેખર તો વધારે અસરકારક મજબૂરી છે.
એ કેવી રીતે?
કારણ કે તે દેખાવમાં સ્વૈચ્છિક છે. આપણને લાગે છે કે આપણે પસંદગી કરી રહ્યા છીએ, આપણે નોકરીદાતા પસંદ કરી શકીએ.
પણ મોટા ભાગના લોકો માટે નોકરી કરવી પડશે એ પસંદગી નથી.
બરાબર. એ જરૂરિયાત છે, અનિવાર્યતા છે.
અને આ દબાણ ખાલી નોકરી સુધી નથી રહેતું. બરાબર.
ના ના, પુસ્તક સમજાવે છે કે બજારની જે સ્પર્ધા છે એ આપણને બીજી બધી ભૂમિકામાં પણ, ગ્રાહક તરીકે, વિદ્યાર્થી તરીકે,
હા,
એક ચોક્કસ રીતે વર્તવા માટે શિસ્તબદ્ધ કરે છે, ડિસિપ્લિન કરે છે. કોઈએ કહેવું નથી પડતું.
એ કેવી રીતે?
જુઓ, ટકી રહેવા માટે પૈસા કમાવવા પડે, અને એ પૈસાથી જરૂરિયાતની વસ્તુઓ ખરીદવી પડે. આજે આખું ચક્ર છે ને,
હા,
એ જ એક એવી શિસ્ત ઊભી કરે છે જેને કોઈ સુપરવાઇઝરની કે પોલીસની જરૂર નથી. એ ઓટોમેટિક છે.
અને આ શિસ્ત શું ફક્ત કામદારો પર જ લાગુ પડે?
ના, એવું નથી. બજારની સ્પર્ધા તો કંપની માલિકોને, મૂડીવાદીઓને પણ મજબૂર કરે છે.
શેના માટે?
નફો વધારવા માટે, ખર્ચ ઘટાડવા માટે, સતત નવી ટેકનોલોજી લાવવા માટે, ટૂંકમાં સતત દોડતા રહેવા માટે, ભલે એમની અંગત ઈચ્છા શાંતિથી ધંધો કરવાની હોય.
એટલે સિસ્ટમ બધાને દોડાવે છે.
બરાબર. હવે વાત કરીએ રાજ્યની ભૂમિકાની. સરકાર શું કરે છે આમાં?
હા, એ શું કરે?
માઉ મુજબ રાજ્યનું મુખ્ય કામ સીધું દબાણ કરવાનું નથી, પોલીસ મોકલીને કામ કરવાનું નથી,
તો
પણ એવી પરિસ્થિતિઓ ઊભી કરવાનું અને ટકાવી રાખવાનું છે જેમાં આ મૂંગી મજબૂરી બરાબર કામ કરી શકે, એને સક્ષમ બનાવવાનું કામ છે.
એટલે
કેવી પરિસ્થિતિઓ?
એટલે કે કાયદાઓ બનાવવા, ખાસ કરીને મિલકતના અધિકારોનું રક્ષણ કરવું,
પ્રોપર્ટી રાઇટ્સ.
હા,
નાણાકીય વ્યવસ્થા, બેન્કિંગ સિસ્ટમ, કરન્સી, આ બધું એ માળખું પૂરું પાડે છે જેના પર આખી આર્થિક મજબૂરી ટકેલી છે.
એટલે રાજ્ય ભલે દેખાવમાં તટસ્થ લાગે,
હા, એવો પ્રયત્ન કરે,
પણ એની આ ભૂમિકા જ આર્થિક દબાણોને નોર્મલ અને કાયદેસર બનાવે છે, એને લીગલ સપોર્ટ આપે છે.
બિલકુલ. અને આ મજબૂરી ખાલી એક દેશની અંદર જ નથી હોતી.
ના, હવે તો દુનિયા જોડાઈ ગઈ છે.
બરાબર. પુસ્તક એ પણ બતાવે છે કે વૈશ્વિકીકરણના આ યુગમાં આંતરરાષ્ટ્રીય બજાર અને જે સંસ્થાઓ છે IMF, વર્લ્ડ બેંક, WTO એ દેશો પર પણ આવું જ દબાણ લાવે છે. સરકારો પર
કેવી રીતે?
એમને એવી નીતિઓ અપનાવવી પડે છે જે વૈશ્વિક મૂડીને, વૈશ્વિક વેપારને અનુકૂળ હોય, ભલે સ્થાનિક લોકોની જરૂરિયાત કે પસંદગી કંઈક જુદી હોય.
એટલે લોન લેવી હોય તો શરતો માનવી પડે, વેપાર કરવો હોય તો કરારો કરવા પડે.
હા, સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટ પ્રોગ્રામ્સ, ટ્રેડ એગ્રીમેન્ટ્સ, આ બધું વૈશ્વિક સ્તરે મૂંગી મજબૂરી ફેલાવે છે. એ દેશોની પોતાની પસંદગીઓને મર્યાદિત કરી દે છે.
તો આ બધું સાંભળ્યા પછી એવું લાગે કે આમાંથી બહાર નીકળાય જ નહીં, કોઈ રસ્તો છે?
પુસ્તકનું છેલ્લું પ્રકરણ પ્રતિકારની, રેઝિસ્ટન્સની વાત કરે છે.
હા,
માઉ સૂચવે છે કે ખાલી રાજકીય વિરોધ કરવો, દેખાવો કરવા કદાચ પૂરતા નથી, કારણ કે મૂળ સમસ્યા પેલી માળખાકીય છે.
તો શું કરવું?
કદાચ જે આર્થિક સ્તરે સંઘર્ષ થાય છે, જેમ કે ઉત્પાદન રોકી દેવું, સ્ટ્રાઇક કરવી, બજારના નિયમોને જ પડકારવા, એ કદાચ વધુ અસરકારક હોઈ શકે, કારણ કે એ સીધા પેલી મૂંગી મજબૂરી પર પ્રહાર કરે છે.
એટલે આ સમજ આપણને એ બતાવે છે કે લડાઈ ફક્ત કોઈ ખરાબ નેતા કે ખરાબ કંપની સામે નથી,
બરાબર,
પણ આખી સિસ્ટમનું જે તર્ક છે, જે લોજિક છે, એની સામે છે. તો આ આખી વાતચીતમાંથી, આ પુસ્તકમાંથી મુખ્ય કયા સંદેશા આપણે લઈ શકીએ? મને લાગે છે પહેલો અને સૌથી મોટો મુદ્દો એ છે કે આર્થિક શક્તિ મોટાભાગે દેખાતી નથી, અદ્રશ્ય હોય છે.
હા, એ બહુ મહત્વનું છે.
તે આપણને કોઈના હુકમ જેવી નથી લાગતી, પણ જીવનની જરૂરિયાત જેવી લાગે છે. જેમ કે કામ તો કરવું જ પડે ને પેટ ભરવા માટે,
બરાબર.
અને કારણ કે કુદરતી લાગે છે એટલે એને ઓળખવી કે એની સામે થવું બહુ મુશ્કેલ બને છે.
સાચી વાત. બીજો મહત્વનો મુદ્દો જે મને લાગે છે તે છે પેલી બજારમાં મળતી પસંદગી અને એની પાછળની મજબૂરી.
હા, એ વિરોધાભાસ.
આપણને કઈ નોકરી કરવી છે, કયો ફોન લેવો છે એની પસંદગી મળે, પણ શું ખરેખર નોકરી ન કરવી કે આ બજારમાંથી બહાર નીકળી જવું એવો વિકલ્પ મોટાભાગના લોકો પાસે છે?
ના, નથી હોતો.
નથી હોતો. આ વાત પેલી ઉદારવાદી સ્વતંત્રતાની વાત પર મોટો પ્રશ્ન ઊભો કરે છે. આપણે ગુજરાતમાં કે ભારતમાં જોઈએ છે ને, યુવાનો પર કેવા પ્રકારનું ભણતર લેવું, કઈ નોકરી કરવી, એનું કેટલું દબાણ હોય છે.
હા, એ સામાજિક દબાણ પણ આનો જ ભાગ છે.
બરાબર,
એ આનું જ એક રૂપ છે.
ત્રીજો મુદ્દો કયો ગણી શકાય?
ત્રીજો મુદ્દો છે આ સિસ્ટમની ઓટોમેટિક શિસ્ત.
ઓટોમેટિક?
હા, મતલબ કોઈ ઉપર બેસીને નક્કી નથી કરતું કે કોણ સફળ થશે ને કોણ નિષ્ફળ. બજાર પોતે જ અમુક વર્તનને પુરસ્કાર આપે છે, જેમ કે વધુ નફો કમાવો, અને બીજાને સજા આપે છે, જેમ કે નુકસાન થવું. આના લીધે આખી સિસ્ટમ જાણે પોતાની મેળે ચાલતી હોય ને એવું લાગે છે, અને એને કંટ્રોલ કરવી, નિયંત્રિત કરવી બહુ અઘરી છે. ધંધામાં જે ટકી રહેવાનું દબાણ હોય છે એ આનું જ ઉદાહરણ છે.
અને ચોથો મુદ્દો?
ચોથો મુદ્દો જે મને ખૂબ રસપ્રદ લાગ્યો તે છે સ્પર્ધાનું સાર્વત્રિકીકરણ, યુનિવર્સલાઇઝેશન ઓફ કોમ્પિટિશન. એટલે કે સ્પર્ધા ખાલી ધંધા વ્યાપારમાં નથી રહી, હવે એ શિક્ષણમાં આવી ગઈ, નોકરી મેળવવામાં આવી ગઈ, સંબંધોમાં પણ દેખાય છે, લગભગ બધે જ.
હા, સતત એક દોડ છે બીજા કરતા આગળ નીકળવાની.
બરાબર.
અને આનાથી શું થાય? મૂડીવાદી વિચારસરણી, મૂડીવાદી વર્તન આપણા મનમાં એટલું ઊંડું ઉતરી જાય છે કે આપણને એ જ સ્વાભાવિક લાગવા માંડે છે.
હા, એ વાત સાચી છે. આ સ્પર્ધાત્મકતાનું દબાણ આપણે રોજ અનુભવીએ છીએ. પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે આખી વાતને એકદમ ટૂંકમાં પણ ધારદાર રીતે કહી દે છે. આપણે સીધા અવતરણ નથી લઈ રહ્યા, પણ એના મુખ્ય વિચારો જોઈએ.
હા, જોઈએ.
પહેલો વિચાર તો પુસ્તકનું શીર્ષક જ છે, આર્થિક સંબંધોની મૂંગી મજબૂરી.
આ શબ્દો જ કેટલું બધું કહે છે. મૂંગી એટલે કે દેખાતી નથી, સંભળાતી નથી, પણ મજબૂરી છે,
ટાળી ન શકાય એવી.
હા, એક શાંત પણ સતત રહેતું દબાણ જે આપણને સિસ્ટમમાં બાંધી રાખે છે.
બીજો એક વિચાર માર્ક્સના જાણીતા સૂત્ર પર આધારિત છે કે મૂડી એ વસ્તુઓ દ્વારા ચાલતો સામાજિક સંબંધ છે. આનો શું મતલબ થાય?
આનો મતલબ એમ કે શક્તિ ફક્ત પૈસામાં, મિલકતમાં, ફેક્ટરીમાં, એટલે કે વસ્તુઓમાં જ નથી, પણ એ વસ્તુઓ થકી જે આખું સંબંધોનું તંત્ર ઊભું થાય છે એમાં છે.
એટલે શક્તિ સંબંધોમાં છે.
હા, મજબૂરી એ સિસ્ટમના બંધારણમાંથી, એના સ્વરૂપમાંથી જ પેદા થાય છે.
ત્રીજો વિચાર પેલો વિરોધાભાસ ફરી બતાવે છે, બજારની સ્વતંત્રતા માળખાકીય મજબૂરીને છુપાવે છે.
બરાબર, એટલે કે આપણને જે નાની નાની પસંદગીઓ મળે છે ને,
કઈ બ્રાન્ડ લેવી, ક્યાં કામ કરવું,
હા, એ બધી પસંદગીઓ એ હકીકતને ઢાંકી દે છે કે મૂળભૂત રીતે આ સિસ્ટમમાં ભાગ લેવો એ મોટાભાગના લોકો માટે પસંદગી નથી, પણ જરૂરિયાત છે, મજબૂરી છે.
અને ચોથો વિચાર, આર્થિક શક્તિ જ્યારે કુદરતી જરૂરિયાત જેવી લાગે ત્યારે સૌથી વધુ અસરકારક હોય છે.
આ બહુ ઊંડી વાત છે. જ્યારે આપણને એમ જ લાગવા માંડે કે સ્પર્ધા કરવી, નફો કમાવો, વધુને વધુ મેળવવું, આ બધું તો દુનિયાનો નિયમ છે, માણસનો સ્વભાવ છે,
ત્યારે એ શક્તિને પડકારવાનું લગભગ અશક્ય બની જાય છે.
હા, કારણ કે એ પછી બહારની શક્તિ નથી રહેતી, એ આપણી અંદર આપણી આદત બની જાય છે.
તો આ બધી સૈદ્ધાંતિક વાતો થઈ, પણ આપણા રોજિંદા જીવનમાં, સામાન્ય માણસના જીવનમાં આ સમજ કઈ રીતે કામ લાગે?
હા, એ જોવું જરૂરી છે.
થોડા ઉદાહરણો વિચારીએ. દાખલા તરીકે, નોકરીમાં જ્યારે પગાર વધારા માટે વાત કરવાની હોય ત્યારે આપણને કેમ આટલો સંકોચ થાય, અથવા ઘણીવાર સફળતા કેમ નથી મળતી?
હા, આ પુસ્તક એ સમજાવવામાં મદદ કરે કે એ ફક્ત આપણી નબળાઈનો સવાલ નથી, સામે જે કંપની માલિક છે એના પર પણ બજારનું દબાણ છે. ખર્ચ ઘટાડવાનો, નફો ટકાવી રાખવાનો, સ્પર્ધામાં ટકી રહેવાનો,
એટલે બંને બાજુ દબાણ છે.
હા, આ સમજવાથી કદાચ આપણને ખબર પડે કે વ્યક્તિગત રીતે લડીને કદાચ બહુ ફેર ન પડે, પણ જો બધા ભેગા મળીને અવાજ ઉઠાવે તો કદાચ માળખાકીય દબાણ સામે લડી શકાય.
બીજું ઉદાહરણ,
આપણે જે વસ્તુઓ ખરીદીએ છીએ, આપણી ઉપભોક્તા તરીકેની વર્તણૂક,
હા, કન્ઝ્યુમર કલ્ચર,
શું આપણી બધી ખરીદી ફક્ત આપણી જરૂરિયાત છે, કે પછી બજાર પરની આપણી નિર્ભરતા આપણી ઈચ્છાઓને, આપણા શોખને, આપણી ઓળખને પણ આકાર આપે છે?
વિચારવા જેવું છે.
આ પુસ્તક આપણને એના પર વિચારવા મજબૂર કરે છે. રાજકારણમાં પણ જુઓ.
હા,
આપણે જોઈએ છીએ કે નેતાઓ ભલે ગમે તેટલા મોટા વાયદા કરે, પણ ઘણીવાર એમને અર્થતંત્રના નામે અણગમતા નિર્ણયો લેવા પડે છે.
એમ કહેવું પડે છે કે અર્થતંત્ર સંભાળવું પડશે.
બરાબર. આ પુસ્તક સમજાવે છે કે આ ફક્ત નેતાઓની મરજી કે બેઈમાનીનો સવાલ નથી, પણ એમના પર પણ વૈશ્વિક અને સ્થાનિક આર્થિક દબાણો કામ કરી રહ્યા છે. પેલી મૂંગી મજબૂરી,
અને સૌથી અગત્યનું મને લાગે છે પેલી જે લાગણી છે, ચિંતાની, અસલામતીની, સતત દોડતા રહેવાની, રેટ રેસમાં ફસાયાની,
હા, જે આજે ઘણા લોકો અનુભવે છે,
એ લાગણીને પણ આ મૂંગી મજબૂરીના સંદર્ભમાં જોઈ શકાય. એ સમજવાથી કદાચ આપણને આપણા પરનો જે દોષનો ટોપલો છે એ થોડો હળવો થાય.
હા, કે આ મારી જ નિષ્ફળતા નથી,
પણ એક મોટી સિસ્ટમ છે જે આ પરિસ્થિતિઓ ઊભી કરી રહી છે, એ સમજવામાં મદદ મળે. આ પુસ્તક અને આખી ચર્ચામાંથી જો મારે કહેવું હોય કે મને વ્યક્તિગત રીતે કઈ વાત સૌથી વધુ સ્પર્શી ગઈ, તો એ છે આ આર્થિક શક્તિની સૂક્ષ્મતા. એ કેવી રીતે આપણી જાણ બહાર, આપણી આદતોમાં, આપણા વિચારોમાં વણાઈ જાય છે,
હા, અદ્રશ્ય રીતે,
અને જે બાબતો ખરેખર તો સમાજે બનાવેલી છે, ઇતિહાસમાં બની છે, તે આપણને કુદરતી લાગે છે, જાણે હંમેશાથી આમ જ હતું. હા, જે અદ્રશ્યતા છે એ ખરેખર વિચારવા જેવી છે.
મારા માટે જે સૌથી પ્રભાવશાળી વિચાર છે એ પેલો વ્યક્તિ નિરપેક્ષ વર્ચસ્વનો છે, ઇમ્પર્સનલ ડોમિનેશન.
એટલે
કે આપણું જીવન કોઈ એક વ્યક્તિ કે કોઈ એક જૂથ નથી ચલાવી રહ્યું, પણ એક અમૂર્ત તર્ક છે, મૂડીનો તર્ક, જે સતત વિસ્તરણ અને નફાની શોધમાં છે, એ તર્ક આપણા પર રાજ કરી રહ્યો છે.
જાણે આપણે બનાવેલી સિસ્ટમમાં જ આપણા પર સવાર થઈ ગયો હોય.
બરાબર. વિષય વસ્તુ ઉલટા પલટી, અને કેવી રીતે આ એક જ વિચાર, આ એક જ લેન્સ નોકરીના તણાવથી લઈને વૈશ્વિક અસમાનતા, પર્યાવરણના પ્રશ્નો, આ બધી દેખીતી રીતે અલગ લાગતી બાબતોને જોડે છે.
હા, એ કડી પૂરી પાડે છે.
હા, તે દુનિયાને સમજવા માટે એક નવી જ એકીકૃત દ્રષ્ટિ આપે છે. એ મને બહુ મહત્વનું લાગ્યું.
આ બધા વિચારો પછી એક સવાલ ચોક્કસ મનમાં આવે છે. જો આપણે આ મૂંગી મજબૂરી વિશે, આ અદ્રશ્ય આર્થિક દબાણો વિશે વધુને વધુ જાગૃત થઈએ, તો શું આપણે આપણા વ્યક્તિગત જીવનના નિર્ણયો અને સમાજ તરીકેની આપણી સામૂહિક પસંદગીઓ વધુ સભાનપણે, વધુ સમજી વિચારીને લઈ શકીએ? અને જો હા, તો તેની શરૂઆત ક્યાંથી કરવી, કેવી રીતે કરવી?
હા, આ એક મોટો પ્રશ્ન છે
જેનો જવાબ કદાચ તરત ન મળે, પણ આ પુસ્તક આપણને એ દિશામાં વિચારતા કરી મૂકે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.